એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આજના વિચાર મંથનમાં.
નમસ્કાર. આજે આપણે ઇતિહાસના એક એવા પ્રકરણ પર વાત કરવાના છીએ જેણે ખરેખર દુનિયા બદલી નાખે, ફ્રેન્ચ ક્રાંતિ.
પણ એને જરા જુદા એંગલથી જોઈશું.
હા, બરાબર. આજે ફોકસ રહેશે વિલિયમ ડોયલના વિશ્લેષણ પર. એમનું કામ ખરેખર રસપ્રદ છે, કારણ કે એ ફ્રેન્ચ ક્રાંતિ વિશેની આપણી, મતલબ, ઘણી જૂની ધારણાઓને ચેલેન્જ કરે છે. આ કોઈ સીધી સાધી વાર્તા નથી.
એકદમ સાચી વાત. અને આ સમજવું આજે પણ બહુ જરૂરી છે, કારણ કે લોકશાહી, માનવાધિકાર, રાષ્ટ્રવાદ, આ બધા આઈડિયાઝ જે આજે આપણા જીવનનો ભાગ છે, એના મૂળિયા ક્યાંક ને ક્યાંક અહીં જોડાયેલા છે.
અને ડોયલ આપણને એ સમજવામાં મદદ કરે છે કે આ બધું કેટલું જટિલ હતું, કેવી રીતે સારા ઇરાદાઓ પણ ક્યારેક અણધાર્યા પરિણામ લાવી શકે છે. તો ચાલો શરૂ કરીએ વિલિયમ ડોયલના પરિચયથી. કોણ છે આ ઇતિહાસકાર અને એમનો દ્રષ્ટિકોણ કેમ આટલો ખાસ ગણાય છે? વિલિયમ ડોયલ એ 18મી સદીના ફ્રાન્સ અને ખાસ કરીને ફ્રેન્ચ ક્રાંતિના અભ્યાસમાં એમ કહી શકાય કે દુનિયાના ટોચના ઇતિહાસકારોમાં ગણાય છે. બ્રિસ્ટોલ યુનિવર્સિટીમાં ઘણા વર્ષો પ્રોફેસર રહ્યા
અને એમનું સંશોધન પણ ઘણું લાંબુ અને ઊંડું છે, બરાબર, દાયકાઓનું કામ.
હા, બિલકુલ. એમની ખાસિયત છે પુરાવા આધારિત અભિગમ, મતલબ જે મૂળ ફ્રેન્ચ સોર્સ છે એના પર એમની જબરદસ્ત પકડ છે. પણ જે વાત એમને જુદા પાડે છે એ છે એમનો રિવિઝનિસ્ટ, એટલે કે સુધારાવાદી દ્રષ્ટિકોણ.
રિવિઝનિસ્ટ એટલે કે જૂની થિયરીઓને, માન્યતાઓને પડકારવી. જેમ કે પીડી માર્ક્સવાદી વાત કે આ તો બુર્જવા વર્ગ અને સામંતશાહી વચ્ચેનો ક્લાસ સ્ટ્રગલ હતો.
એકદમ સાચું. ડોયલ એ માન્યતાને નકારે છે. એમનું કહેવું છે કે ક્રાંતિ કંઈ મધ્યમ વર્ગે પ્લાન કરીને સામંતશાહીને ઉથલાવી પાડી એવો સીધો વર્ગ સંઘર્ષ ન હતો. રિયાલિટી ઘણી વધારે કોમ્પ્લેક્સ હતી.
તો પછી એમના મતે મુખ્ય કારણ શું હતું? મતલબ જો પ્લાનિંગ નહોતું તો આટલી મોટી ઉથલપાથલ થઈ કઈ રીતે?
અહીં જ ડોયલનો મુખ્ય મુદ્દો આવે છે. એમની દલીલ એવી છે કે ફ્રેન્ચ ક્રાંતિ છે ને એ કોઈ ગ્રુપની યોજનાનું પરિણામ ઓછું, પણ જે પેલી જૂની ફ્રેન્ચ શાસન વ્યવસ્થા હતી જેને ઓન્સિયન રિજિમ કહે છે,
હા, જૂની વ્યવસ્થા,
એના પોતાના આંતરિક પતનનું પરિણામ વધારે હતી. મતલબ સિસ્ટમ અંદરથી જ ખોખલી થઈ ગઈ હતી.
ઓ, એટલે કે સિસ્ટમ પોતે જ પડી ભાંગી.
હા, ડોયલ ભાર મૂકે છે કે રાજાશાહીની પોતાની નિષ્ફળતાઓ હતી. ભયંકર આર્થિક દેવું, ખાસ કરીને પેલા યુદ્ધો પછી,
અમેરિકન ક્રાંતિવાળું.
હા, અને રાજકીય લકવો, મતલબ સુધારા થઈ જ નહોતા શકતા. પેલા વિશેષાધિકારવાળા વર્ગોનો વિરોધ હતો. આ બધાને લીધે શાસન એટલું નબળું પડી ગયું કે પોતે જ પડી ભાંગ્યું, અને એનાથી સત્તામાં એક ખાલીપો, એક વેક્યુમ સર્જાયો.
તો એમ કહી શકાય કે ક્રાંતિકારીઓ શક્તિશાળી હતા એના કરતાં પેલી જૂની વ્યવસ્થા જ નબળી હતી, એ વધારે મોટું કારણ બન્યું અને પછી લોકોએ ખાલી જગ્યા ભરવા આવ્યા.
બરાબર. આજ ડોયલની મુખ્ય દલીલ છે. એમનું એક વાક્ય છે, મતલબ સારાંશ રૂપે, કે ક્રાંતિ ક્રાંતિકારીઓએ નહોતી બનાવી, એ જૂની વ્યવસ્થાના પતનથી બની હતી. ક્રાંતિકારીઓ તો એ લોકો હતા જેમણે ખાલી પડેલી જગ્યા ભરી. આ આખી વાતને જુદા જ દૃષ્ટિકોણથી રજૂ કરે છે.
હા, ખરેખર ઇતિહાસ એટલે કોઈ સીધી લકીર નથી, પણ વળાંકો અને અણધાર્યા બનાવોની શૃંખલા છે. ડોયલના આ વિશ્લેષણનો મુખ્ય હેતુ શું છે? ખાલી ઘટનાઓ કહેવી કે પછી?
ના ના, ખાલી ઘટનાક્રમ નહીં. ડોયલનો ઉદ્દેશ્ય છે કે ક્રાંતિ વિશેની જે સરળ, પેલી રોમેન્ટિક કે પછી ખોટી ધારણાઓ છે એનું ખંડન કરવું. એ બતાવવા માંગે છે કે ક્રાંતિ કોઈ ક્લીન પ્લાન નહોતી, એમાં બહુ બધી અંધાધૂંધી હતી, અકસ્માતો હતા, તાત્કાલિક લીધેલા નિર્ણયો હતા અને એના પરિણામો પણ અણધાર્યા હતા.
અને એનો વારસો પણ સીધો સાધો નથી, પણ વિરોધાભાસી છે.
બરાબર.
ચાલો તો હવે થોડું ઊંડાણપૂર્વક જોઈએ મુખ્ય તબક્કાઓ અને ડોયલ એના પર શું કહે છે. શરૂઆત કરીએ ક્રાંતિ પહેલાની સ્થિતિથી, પેલું ઓન્સિયન્ટ રિજિમનું સંકટ.
તો 1780ના દાયકામાં ફ્રાન્સ દેખીતો તો શક્તિશાળી હતું યુરોપમાં, પણ અંદરખાને તિજોરી ખાલી હતી. આર્થિક સંકટ ચરમસીમા પર હતું. દેવું ખૂબ વધી ગયું હતું અને કરવેરાની સિસ્ટમ એ તો સાવ અન્યાયી અને બિનકાર્યક્ષમ હતી.
હા, પેલા ઉમરાઓ અને પાદરીઓ તો મોટે ભાગે ટેક્સ ફ્રી, બધો બોજ સામાન્ય પ્રજા પર.
એકદમ. અને રાજા લુઈસ 16 સુધારાના પ્રયત્નો કર્યા, પણ પેલા વિશેષ અધિકારવાળા વર્ગો માન્યા નહીં. આ જ હતો પેલો રાજકીય લકવો જેની આપણે વાત કરી.
અને પછી એમને પેલી એસ્ટેટ જનરલ બોલાવવાનો નિર્ણય કર્યો, ઘણા વર્ષો પછી પહેલીવાર.
હા, 175 વર્ષ પછી. અને ડોયલ માને છે કે આ નિર્ણયે અજાણતા જ આર્થિક સંકટને રાજકીય સંકટમાં ફેરવી દીધો. અહીંથી જ મતલબ પરિસ્થિતિ રાજાના હાથમાંથી સરકવા લાગી.
અને પછી શરૂ થયેલી 1789ની ઘટનાઓ, એસ્ટેટ જનરલ બની ગઈ નેશનલ એસેમ્બલી, પેલી ટેનિસ કોર્ટ શપથ, આ બધું શું બતાવે છે?
આ બધું સાર્વભૌમત્વનું ટ્રાન્સફર બતાવે છે. જ્યારે પેલો ત્રીજો એસ્ટેટ હતો, સામાન્ય લોકોના પ્રતિનિધિઓ, એમણે પોતાને નેશનલ એસેમ્બલી જાહેર કરી અને બંધારણ બનાવવાના શપથ લીધા, ત્યારે એમણે કહ્યું કે હવે સત્તા રાજામાં નથી પણ રાષ્ટ્રમાં છે. આ બહુ મોટો વૈચારિક ફેરફાર હતો, ક્રાંતિકારી.
અને બેસ્ટિલનું પતન, એનું શું મહત્વ હતું? ખાલી પ્રતિકાત્મક જ?
પ્રતિકાત્મક રીતે તો બહુ જ મોટું. ભલે લશ્કરી રીતે નાની ઘટના હોય, પણ બેસ્ટિલનું પતન 14 જુલાઈ 1789 રાજાની નિરંકુશ સત્તાના અંતનું અને લોકોની શક્તિના ઉદયનું સિમ્બોલ બની ગયું. અને એ જ સમયે ગામડાઓમાં પણ બળવા થયા, એટલે ક્રાંતિ ખાલી પેરિસના નેતાઓ જ નહોતા ચલાવતા,
આમ જનતા પણ એમાં જોડાઈ હતી.
હા, આ શરૂઆતના તબક્કામાં માણસ અને નાગરિકના અધિકારોની ઘોષણા જેવી સિદ્ધિઓ પણ મળી. પણ ડોયલ અહીં એક મોટી ભૂલ તરફ ધ્યાન દોરે છે.
કઈ ભૂલ?
1790માં એક કાયદો આવ્યો, પાદરીઓ માટે નાગરિક બંધારણ, સિવિલ કોન્સ્ટિટ્યુશન ઓફ ધ ક્લર્જી. આ કાયદાથી ચર્ચને રાજ્યના કંટ્રોલમાં લાવવાનો અને પાદરીઓને રાજ્ય પ્રત્યે વફાદારીના શપથ લેવડાવવાનો પ્રયાસ થયો.
ઓહો, આનાથી તો મોટો વિવાદ થયો જ હશે ધર્મને લઈને.
હા, અને ડોયલ આને ક્રાંતિની સૌથી મોટી અને એમ કહી શકાય કે વિનાશક ભૂલોમાંની એક ગણે છે. આનાથી ફ્રેન્ચ સમાજમાં ધર્મના નામે ઊંડા ભાગલા પડી ગયા. લાખો લોકો, ખાસ કરીને ગામડાના લોકો, ક્રાંતિના વિરોધી બની ગયા. આનાથી પ્રતિક્રાંતિને બળ મળ્યું, હિંસા વધી.
આ બતાવે છે કે ક્યારેક સારા ઈરાદાવાળા નિર્ણયો પણ પ્રેક્ટિકલી કેટલા ગંભીર પરિણામ લાવી શકે.
બરાબર.
અને રાજાનું પલાયન, પેલું વેરન ભાગી જવાનો પ્રયાસ, એ પણ આ જ સમયે ને?
એણે તો રાજા પરનો ભરોસો જ ઉઠાડી દીધો હશે.
બિલકુલ. રાજાના ભાગવાના નિષ્ફળ પ્રયાસથી સાબિત થઈ ગયું કે એ બંધારણીય રાજાશાહી દિલથી સ્વીકારવા તૈયાર નથી. આ પછી ક્રાંતિ વધારે ઉગ્ર બની અને ગણરાજ્ય તરફ ગઈ. હવે આપણે આવીએ છીએ ક્રાંતિના સૌથી કુખ્યાત તબક્કામાં, ગણરાજ્ય, કટ્ટરવાદ અને પેલું આતંકનું શાસન, 1792-94. ડોયલના મતે આટલી બધી કટ્ટરતા કેમ આવી, એનું મુખ્ય કારણ શું?
ડોયલ બહુ સ્પષ્ટપણે યુદ્ધને મુખ્ય કારણ ગણાવે છે. એપ્રિલ 1792માં ફ્રાન્સે ઓસ્ટ્રિયા અને પ્રશિયા સામે યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધે ક્રાંતિનું આખું સ્વરૂપ જ બદલી નાખ્યું.
કેવી રીતે?
શું છે કે રાષ્ટ્રીય અસ્તિત્વ પર ખતરો આવી ગયો. બહારથી દુશ્મનોનું આક્રમણ અને અંદર પણ બળવાનો ડર, આ બધાને કારણે ભય અને શંકાનો માહોલ બન્યો અને આ માહોલમાં જે કટ્ટરપંથીઓ હતા એ મજબૂત થયા.
અને આ જ પરિસ્થિતિમાં રાજાશાહીનો અંત આવ્યો અને આતંકનું શાસન એટલે કે રેન ઓફ ટેરર શરૂ થયું.
હા, યુદ્ધની શરૂઆતમાં ફ્રાન્સ હારતું હતું એટલે રાજા પર દેશદ્રોહનો શક ગયો. ઓગસ્ટ 1792માં રાજાશાહી ગઈ, ગણરાજ્ય આવ્યું. જાન્યુઆરી 1793માં લુઈસ 16 ફાંસી અપાઈ અને પછી પેલી કમિટી ઓફ પબ્લિક સેફ્ટી જેવી સંસ્થાઓએ સત્તા સંભાળી અને શરૂ થયો આતંકનો દોર.
ડોયલ આ આતંકના શાસનને ખાલી રોબેસ્પિયર જેવા નેતાઓની વિચારધારાનું પરિણામ નથી ગણતા, પણ યુદ્ધ સમયની જરૂરિયાત તરીકે પણ જુએ છે, ખરું?
હા, એટલે એને થોડું વધારે સંદર્ભમાં મૂકે છે. એમનો કહેવાનો મતલબ એવો નથી કે જે થયું એ બરાબર હતું, પણ એ સમજાવે છે કે એ થયું કેમ. અલબત્ત રોબેસ્પિયર અને એના સાથીઓની પેલી સદગુણી ગણરાજ્ય બનાવવાની કટ્ટર વિચારધારા તો હતી જ. પણ ડોયલ દલીલ કરે છે કે આતંક મુખ્યત્વે યુદ્ધમાં ઘેરાયેલી પોતાના અસ્તિત્વ માટે લડતી સરકારનું એક ક્રૂર સાધન હતું અંદરના દુશ્મનોને કચડવા, દેશને એક રાખવા, યુદ્ધ માટે રિસોર્સ ભેગા કરવા એ સંજોગોની ઉપજ વધુ હતી, ખાલી વિચારધારાની નહીં.
પણ પરિણામ તો હજારો લોકોની હત્યા હતી. ઇતિહાસનો ખરેખર કાળો અધ્યાય. આનો અંત કેવી રીતે આવ્યો?
આતંક આખરે પોતાના સર્જકોને જ ખાઈ ગયો. જુલાઈ 1794માં જેને થર્મિડોર કહેવાય છે એમાં રોબિસ્પિયરને જ પદભ્રષ્ટ કરીને મારી નાખવામાં આવ્યો. લોકો કંટાળી ગયા હતા કટ્ટરતાથી. લશ્કરી સ્થિતિ પણ થોડી સુધરી હતી એટલે ભય ઓછો થયો.
પછી આવ્યો ડિરેક્ટરીનો સમય 1795 થી 99. શું એનાથી સ્થિરતા આવી?
ના, જરાય નહીં. ડિરેક્ટરીનું શાસન તો બહુ જ અસ્થિર, ભ્રષ્ટ અને અપ્રિય રહ્યું. સતત અંદરખાને ખટપટ, બળવાઓ, ટકી રહેવા માટે એમને સેના પર આધાર રાખવો પડતો હતો.
અને આ અસ્થિરતામાંથી જ પછી નેપોલિયનનો ઉદય થયો.
બરાબર. આ અસ્થિરતાએ જ સેનાને મહત્ત્વ આપ્યું અને એમાંથી જ એક મહત્વાકાંક્ષી સેનાપતિ નેપોલિયન બોનાપાર્ટ માટે રસ્તો બન્યો. 1799માં એણે બળવો કરીને સત્તા કબજે કરી.
ડોયલ નેપોલિયનને કેવી રીતે જુએ છે? ક્રાંતિનો અંત કરનાર કે એને આગળ વધારનાર કે કંઈક બીજું?
આ મુદ્દો રસપ્રદ છે. ડોયલ નેપોલિયનને ખાલી ક્રાંતિનો નાશ કરનાર નથી માનતા. એને ક્રાંતિનો સંયોજક અને અમુક અંશે વારસદાર પણ ગણે છે. મતલબ નેપોલિયને ક્રાંતિની અંધાધૂંધી ખતમ કરી, વ્યવસ્થા પાછી લાવી
અને ક્રાંતિના અમુક ફાયદા ટકાવી રાખ્યા.
હા, ક્રાંતિના ઘણા કાયદાકીય અને સામાજિક સુધારા હતા, જેમ કે કાયદા સામે બધા સમાન, પેલા વિશેષાધિકારોનો અંત. આ બધું એણે નેપોલિયની કોડ દ્વારા કાયમી બનાવ્યું. પણ એણે રાજકીય સ્વતંત્રતા ખતમ કરી દીધી અને સરમુખત્યારશાહી સ્થાપી, એટલે એ પણ એક જટિલ પાત્ર છે.
આ આખી ચર્ચા પરથી જો આપણે ડોયલના વિશ્લેષણના મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો કયા કહી શકાય? મને પહેલો તો એ લાગે છે કે કારણોની જટિલતા, કોઈ એક કારણ નહોતું.
બરાબર. પહેલો સંદેશ એ જ. ઇતિહાસ, ખાસ કરીને ક્રાંતિ જેવી મોટી ઘટનાઓ હંમેશા જટિલ હોય છે, ઘણા બધા પરિબળોનું મિશ્રણ. અને ડોયલનો ભારે વાત પર છે કે રાજ્યની પોતાની નિષ્ફળતા, એનું આંતરિક પતન એ મુખ્ય કારણ હતું.
બીજો મુદ્દો પેલી અનિશ્ચિતતા અને અણધાર્યા પરિણામોનો, કન્ટિન્જન્સી જેને કહેવાય.
હા, બીજો સંદેશ એ જ કે ઘટનાઓ પ્રીડિસ્ટાઇન્ડ નહોતી. નિર્ણયો લેવાયા અને એના ધાર્યા કરતા સાવ જુદા પરિણામો આવ્યા. જેમ પેલો પાદરીઓવાળો કાયદો, ઇતિહાસ સીધી લીટીમાં નથી ચાલતો.
ત્રીજું, આદર્શો અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર. સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, વાતો બહુ સારી હતી પણ અમલમાં મૂકવા જતા હિંસા અને દમન થયા.
એકદમ. આ કોઈ પણ આદર્શવાદી ચળવળ માટે શીખવા જેવું છે. ચોથો મુદ્દો, યુદ્ધની ભૂમિકા. યુદ્ધે કેવી રીતે ક્રાંતિને વધારે કટ્ટર, વધારે હિંસક બનાવી દીધી.
હા, એ તો વારંવાર આવ્યું. યુદ્ધ જાણે કટ્ટરવાદનું એન્જિન બની ગયું.
અને છેલ્લે ક્રાંતિનો દ્વિઅર્થી વારસો, એમ્બિગ્યુઅસ લેગેસી. ડોયલ કહે છે એમ, ક્રાંતિએ દુનિયાને આધુનિક લોકશાહી અને આધુનિક તાનાશાહી બંનેની બ્લુપ્રિન્ટ આપી. આ જ એની જટિલતા છે.
ડોયલના વિશ્લેષણમાં કેટલાક બહુ ધારદાર વિચારો છે. શું આપણે એમાંથી 2-3 મુખ્ય વિચારો ફરી યાદ કરી શકીએ?
ચોક્કસ. પહેલો તો એ જ કે ક્રાંતિ જૂની વ્યવસ્થાના પતનમાંથી જન્મી, ક્રાંતિકારીઓની શક્તિમાંથી નહીં. આ કારણો પર ફોકસ કરે છે. બીજો, ચર્ચ પર રાજ્યનું નિયંત્રણ લાદવાનો પ્રયાસ ક્રાંતિની સૌથી મોટી ભૂલ હતી. આ બતાવે છે કે એક નિર્ણયના કેટલા દૂરગામી સામાજિક પરિણામ આવી શકે.
અને આતંકના શાસન વિશેનો એમનો મત પણ નોંધપાત્ર છે.
હા, કે આતંકનું શાસન માત્ર વિચારધારાનું પરિણામ નહોતું પણ યુદ્ધ સમયે અસ્તિત્વ માટે લડતી સરકારની હતાશાભરી નીતિ હતી. આ હિંસાને એના કોન્ટેક્સ્ટમાં સમજવાનો પ્રયાસ છે, એને જસ્ટિફાય કરવાનો નહીં. અને છેલ્લે પેલો ડબલ વારસો, લોકશાહી અને તાનાશાહી બંનેના મૂળ અહીં છે.
આ બધા ઐતિહાસિક વિશ્લેષણમાંથી આપણે આજના જીવન માટે શું શીખી શકીએ? એની કોઈ વ્યવહારિક ઉપયોગીતા છે?
ઓ, ઘણી બધી. પહેલું તો આધુનિક રાજકીય કે સામાજિક ચળવળોને સમજવામાં મદદ મળે. કેવી રીતે સુધારાની વાત ક્યારેક કટ્ટરતામાં ફેરવાઈ જાય છે. બીજું, નેતૃત્વ વિશે. લુઈસ 16 જેવા નેતાઓની ઢીલાશ કે રોબેસ્પિયર જેવા નેતાઓની કટ્ટરતા, એના પરિણામો શું આવે.
અને મને લાગે છે કે સિસ્ટમ કેટલી નાજુક હોઈ શકે છે એ પણ શીખવા મળે. ભલે સદીઓ જૂની લાગે પણ આંતરિક નબળાઈ, ખાસ કરીને આર્થિક ગેરવહીવટ અને બદલાતા સમય સાથે તાલ ન મિલાવવો એ સિસ્ટમને તોડી શકે છે. આ વાત આજે પણ સરકારો, કંપનીઓ બધાને લાગુ પડે છે.
સાચી વાત. અને એ પણ કે લોકોની મૂળભૂત ફરિયાદોને, અન્યાયને લાંબો સમય ઇગ્નોર કરો તો એ કેટલું જોખમી બની શકે છે. અને પેલી વાત પણ મહત્વની છે કે લાંબી અસ્થિરતા પછી લોકો ઘણીવાર શાંતિ અને વ્યવસ્થા ઈચ્છે છે, ભલે પછી એના માટે થોડી સ્વતંત્રતા જતી કરવી પડે, જેમ નેપોલિયનનું સ્વાગત થયું.
અને છેલ્લે પેલું વૈચારિક શુદ્ધતાનું જોખમ, મતલબ કોઈ કોમ્પ્રોમાઇઝ જ નહીં અને જે આપણી સાથે નથી એ દેશદ્રોહી, આ કેટલું ખતરનાક બની શકે એ આતંકના શાસન પરથી દેખાય છે.
બરાબર.
આ બધી વાતચીત પછી મારા માટે મુખ્ય શીખ એ છે કે ઇતિહાસ કેટલો જટિલ છે, એને સરળ ફોર્મ્યુલામાં બાંધી ન શકાય, હંમેશા ઘણા બધા લેયર્સ હોય છે. ડોયલનું વિશ્લેષણ આપણને ઇતિહાસને વધુ ઊંડાણથી અને એમ કહીએ કે વધુ વિવેકથી જોતા શીખવે છે. સરળ જવાબોથી સાવધાન રહેવાનું કહે છે.
અને મારા માટે જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ છે ક્રાંતિનો પેલો દ્વિઅર્થી વારસો. કશું સંપૂર્ણ કાળું કે સફેદ નથી હોતું. ફ્રેન્ચ ક્રાંતિએ માનવતાને મહાન આદર્શો આપ્યા, એ સાચું. પણ એ જ સમયે ભયંકર હિંસા પણ થઈ. આ કોન્ટ્રાસ્ટ આપણને આજે પણ વિચારવા મજબૂર કરે છે કે પ્રગતિની કિંમત શું છે, શું હોઈ શકે.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. ફ્રેન્ચ ક્રાંતિએ જે વિરોધાભાસો સામે લાવ્યા, જેમ કે સ્વતંત્રતા અને નિયંત્રણ વચ્ચેનો સંઘર્ષ, લોકશાહીના આદર્શો અને સત્તાનો દુરુપયોગ, રાષ્ટ્રવાદની ભાવના અને એની આક્રમક બાજુ, શું એના પડઘા આજે પણ આપણી આસપાસ, આપણા સમાજ અને રાજકારણમાં સંભળાય છે? આના પર જરૂર વિચાર કરજો.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.